namo arihantanam namo siddhanam namo airiyanam namo uvajayanam namo loe sabvasahunam mangalam bhagavan viro mangalam gautamo gani मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं मोक्षमार्गस्य नेतारं पेतारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये। जो पारला पाठशाला अंतर्गत अपने तत्वाद सूत्र अथवा मोक्ष शास्त्र स्वाध्याय शुरू कर्यो छे, आज एक बीजो क्लास छे। आपणे गया क्लास में एनी प्रस्तावना नी चर्चा करी, थोड़ूक एनू रिविजन लईने आज आपणे मंगलाचरण अने पहेलू सूत्र एटलू कवर करवानी कोशिश करशु। जो आपणे स्लाइड ना माध्यम थी आगळ जशू तो जो पहेली स्लाइड छे ग्रंथनो परिचय। आ ग्रंथ कयो छे, अपने प्रस्तावना में कया कया बिंदु पहला तो जोवाना छे ए जोई लिए, शास्त्रना कर्ता कोण छे अने एनी टीकाओ कई कई छे, पछी शास्त्रना नामनी सार्थकता के आ नाम शुं काम आप्युं, शास्त्रनो विषय शुं छे, शास्त्रना एनी कथन पद्धति एटले एनी टीचिंग स्टाइल केवी छे, बराबर। अने जे छेल्लो पॉइंट छे के शास्त्रनी टीका कया कया बीजा शास्त्रना आधारथी कहेवामां आवेली छे। चलो आगळ आपणे जईए तो आ शास्त्रना करता कोण छे, आचार्य उमास्वामी भगवान। क्यारे थई गया, कुनकुंद आचार्यना पट्ट शिष्य हता अने विक्रमनी शताब्दीनी पहेली शताब्दीमां थई गया, एटले आजथी लगभग 2000 वर्ष पहेला उमास्वामी आचार्य थई गया। एमणे आ ग्रंथनी रचना करी छे। आ ग्रंथ संस्कृत भाषा में रचायेलो छे। आपणे समय सारादी ग्रंथ जोईए तो प्राकृत भाषा ना ग्रंथो छे, अने आ ग्रंथ केवो छे, संस्कृत लैंग्वेज में रचायेलो छे। आ ग्रंथ केवो छे के सूत्रात्मक छे, सूत्र एटले स्मोल सेंटेन्सीस एमां लखेला छे, बीजा बधा शास्त्र में गाथाओ लखेली होय छे, तो सूत्र शैली में लखेलो अने संस्कृत भाषा में लखेलो सौथी पहेलो ग्रंथ। वॉट इज द बेनिफिट सूत्र शैली में लखवानो, के आमा हाँ गागर मा सागर जे मूल मेसेजेस छे एने एकदम शॉर्ट बुलेट पॉइंट्स में लखी नाखे। आपणे पावर पॉइंट प्रेजेंटेशन बनावीए तो बुलेट्स लखीए ना, लांबा वाक्य न लखीए, एवी रीतना आ शास्त्र में उमास्वामी भगवाने तो नाना नाना बुलेट पॉइंट्स लखेला छे। एटले एज यू केन इमेजिन आगळना आचार्योए आ बुलेट्स ने वधारे इलाबरेट करता बीजी घणी बधी टीकाओ रचेली छे, एनी चर्चा आपणे करशुं आगळ। आ जैन साहित्यनो एक वन ऑफ द मूळ ग्रंथ कहेवाय, जेवी रीतना बीजी जगह बाइबल कुरान आदि कहेवाय छे, एवी रीतना जैनमां तत्वात सूत्र ए बधा ज ओलामां मनाय, एटले इट इज कंसिडर्ड एज अ युबिक्विटस वेल नोन शास्त्र। चलो आगळ जईए, आपणे तत्वात सूत्रनी कई कई टीकाओ आपणने ख्यालमां छे, जो आपणे लास्ट टाइम जोयुं हतुं टोटल 22 जुदी जुदी टीकाओ अवेलेबल छे, 22 ए पण जे मूळ ओरिजिनल रेकग्नाइज होय एवी, हमणां हमणां पण बीजी घणी 4-5 जुदी जुदी टीकाओ रचना थई छे, एने आपणे हमणां काउंट नथी करता। पण आपणे जो मेन जोईए तो सौथी पहेला सौथी जूनी समनभद्र आचार्ય रચેલી ગંધહસ્તી મહાભાષ્ય કરીને છે। આ પણ કુનકુંદ આચાર્ય જેવી રીતના સંવત 49 ને આપણે સાંભળ્યું ને, વિક્રમ સંવત 49, એના પછી ઉમાસ્વામી જો પહેલી શતાબ્દીના અંત અને બિગિનિંગ ઓફ ધ સેકન્ડ, તો સમનભદ્ર આચાર્ય એમના કોન્ટેમ્પરરી અથવા જરાક પાછળ, એટલે સંવત બીજી શતાબ્દી, વિક્રમ સંવતની બીજી શતાબ્દીમાં આ ગ્રંથની રચના થઈ હતી, એ આજે આપણી પાસે અવેલેબલ નથી। પછી પૂજ્યપાદ આચાર્ય રચિત સર્વાર્થ સિદ્ધિ ટીકા છે, જે ઓલ્ડેસ્ટ આપણી પાસે અવેલેબલ છે, સંસ્કૃતમાં એ ગ્રંથ રચાયેલો છે અને બહુ સરસ એ ગ્રંથ આપણી પાસે નીચે લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે। પછી છે અકલંક આચાર્ય રચેલો તત્વાર્થ રાજવાર્તિક, જો એ ગ્રંથો અહીંયા લઈને પણ આવ્યો છું. તત્વાર્થ વાર્તિક કહેવાય છે અથવા રાજવાર્તિક કહેવાય છે, આપણે એમાંથી થોડુંક વાંચશું. હશે પૂજ્યપાદ આચાર્ય ક્યારે થઈ ગયા? લગભગ 6th સેન્ચુરી, વિક્રમની 6th શતાબ્દી. અકલંક આચાર્ય લગભગ 8મી શતાબ્દી. એના પછી વિદ્યાનંદી આચાર્ય તત્વાર્થ શ્લોક વાર્તિકની રચના કરી, અને અમૃતચંદ્રાચાર્ય તત્વાર્થ સાર. અમૃતચંદ્રાચાર્ય ક્યારે થઈ ગયા? 1000 વર્ષ, એટલે લગભગ 1000 અને 1100 વિક્રમ સંવત, એની આજુબાજુ. આટલી તો મૂળ આચાર્યની ટીકાઓ છે, એના બીજી પણ છે, પણ હમણાં આપણે આગળ વધીએ. હવે જો અમુક રીસન્ટ જે પંડિતજીઓ થઈ ગયા એમની પણ રચેલી ટીકાઓ છે, જેવી રીતના અર્થ પ્રકાશિકા કરીને પંડિત સદાસુખદાસજીએ રચેલી ટીકા છે. આ પંડિત સદાસુખદાસજીએ બીજો કયો ગ્રંથ રચ્યો છે? કોની ટીકા રચી છે? રત્નકરણ શ્રાવકાચાર્ય, વેરી ગુડ. અને આપણે વેરી રિસન્ટલી સોનગઢમાં રામજી બાપુજીએ મોક્ષશાસ્ત્રની ટીકા રચી છે. આ ગ્રંથ જે છે આપણે મોક્ષશાસ્ત્ર છે, જે સોનગઢથી રચાયેલો છે, અને દેટ ઇઝ અવર પ્રાઇમરી રેફરન્સ ફોર આ પાઠશાળા. આપણે બીજા બધા શાસ્ત્રોમાંથી પણ અમુક અમુક રેફરન્સ લઈને વેર એવર અપ્રોપ્રિએટ વી વિલ રીડ આઉટ ફ્યુ થિંગ્સ ફ્રોમ ધેર. ચાલો આગળ વધીએ. ગ્રંથના નામની સાર્થકતા. આ ગ્રંથનું નામ શું છે? મોક્ષશાસ્ત્ર અથવા તત્વાર્થ સૂત્ર. તો આને આવું જ નામ કેમ આપ્યું? કેમ કે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, તો બધા જ ગ્રંથમાં મોક્ષ માર્ગનું વર્ણન કરવામાં આવે છે, એમાં નવું શું છે? ક્યાંય કોઈ ગ્રંથમાં એવું તો કઈ આડુંતેડું કઈ વર્ણન કરવામાં નથી આવતું. ક્યાં બોલ રહે ભૈયા? લેકે હા, પૂરે એન્ડ તક કા વર્ણન કિયા હૈ. જો આજે મૂળભૂત, હવે જો એક ઇમેજિન કરો, સિચ્યુએશન ક્રિએટ કરું છું, અમુક ગ્રંથો છે એમાં એક નાનકડી સ્ટોરી છે બિફોર ધ ગ્રંથ બિગિન્સ. સ્ટોરી શું છે કે એક મુમુક્ષુ હતા, સોરી, એક એમ જ ભવ્ય જીવ હતો, અને આમ જતો હતો તો જંગલમાં એણે એક મુનિરાજને જોયા, અને મુનિરાજ પાસે જઈને એને જોયું કે અરે કેટલી સુંદર સૌમ્ય મુખમુદ્રા છે. એટલે એને ત્યાં જઈને પ્રણામ કર્યા અને કીધું કે અરે મુનિરાજ, મને તો આટલા બધા દુઃખ છે, તમે તો એકદમ સરસ, એકદમ શાંત અને સુખી લાગો છો, તો આવું સુખી થવાનો ઉપાય બતાવો. સમજો, આપણી સામે ઉમાસ્વામી આચાર્ય ભગવાન બેઠા હોય અને આપણે જઈને કહીએ કે ભગવાન મને સુખી થવાનો માર્ગ બતાવો, તો ઉમાસ્વામી આચાર્ય શું ઉપદેશ આપ્યો? મોક્ષશાસ્ત્ર વાંચ્યો નહીં, એમણે તો વર્બલી કીધું ને ત્યાં ને ત્યાં જ. તો ઉપદેશ શું આપ્યો? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અણી મોક્ષ. કે જે જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે એ મોક્ષ માર્ગ પ્રગટ કરે છે અને એને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો મેં આ રેફરન્સ તરીકે છટાળાની 3ઢાળની 1લી જ ગાથા છે. શું છે 1લી ગાથા? આવડે છે કોઈને? જો આતમ કો હિત હૈ, આતમ કો હિત હૈ, સુખ સો સુખ આકુલતા બિન કહીએ, આકુલતા શિવ માહીન તાતે, શિવ મગ લાગ્યો ચઈએ. શું કીધું આ 2 લાઈનમાં? આત્માનું હિત ક્યાં છે? કે સુખમાં છે. અને એ સુખ ક્યાં છે? કે જ્યાં આકુળતા ન હોય એવી જગ્યાએ સુખ છે. આકુળતા ક્યાં નથી? આકુળતા મોક્ષમાં નથી, આકુળતા શિવ માહી ન તાતે, માટે શિવ મગ લાગ્યો જઈએ. કે આકુળતા મોક્ષમાં નથી એટલે બધાએ મોક્ષ માર્ગમાં લાગવું જોઈએ. બરાબર, આગળ શું કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગસો દ્વિવિધ વિચારો, જો સત્યારત રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહારો. મોક્ષ માર્ગ શું છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર શિવ મગ સો દ્વિવિધ વિચારો, એને 2 રીતે વર્ણન કરવામાં આવ્યું છે, નિશ્ચય અને વ્યવહાર. બરાબર, એની આપણે ચર્ચા કરી. તો કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકે ને કે આ શાસ્ત્રમાં ઉમાસ્વામી ભગવાને જો સુખી થવાનો માર્ગ જ બતાવો હતો તો પહેલા મોક્ષનું વર્ણન કરવું હતું, સીધું મોક્ષ માર્ગમાં શું કામ ગયા? લોજિકલ ક્વેશ્ચન છે ને, વાત ક્યાંથી શરૂ કરી? કે સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી મોક્ષ માર્ગ, તો પહેલા મોક્ષ સૂચિ તો કેવું હતું? તો જો હવે અકલંક આચાર્ય શું કહે છે એના આન્સરમાં, જો આ તત્વાર્થ વાર્તિક અથવા રાજ વાર્તિક છે એની મંગલાચરણ જે મોક્ષ માર્ગસ્ય નેતાનું છે એની પહેલાનો એક ઇન્ટ્રોડક્શન છે, જો હિન્દીમાં એનું ટ્રાન્સલેશન છે વાંચું છું. यद्यपि मोक्ष के स्वरूप में वादियों की अनेक कल्पनाएं हैं, जेवी रीतना अहिया शू कहे जो वाँचवा करता कहे शू के जेवी रीतना कोई ने पटना जवू हो, अहिया एक्जाम्पल आप कोई ने पटना जवू हो तो पटना ना स्वरूप में कोई ने कहीं कन्फ्यूजन नहीं, पण एना रस्ता कई रीते जवू एना विषय लोगों अलग मत हो सके, कोई कहे हूँ फ्लाइट में जाऊँ, कोई कहे हूँ ट्रेन में जाऊँ, कोई कहे हूँ रोड में जाऊँ. એવી જ રીતે જ્યાં મોક્ષની મોક્ષ કે સંબંધ મેં પ્રાય સભી વાદીઓ કા એક મત હૈ, સભી દુઃખ નિવૃત્તિ કો મોક્ષ માનતે હૈ. આ સંસારમાં જેટલા પણ જીવ છે બધા જ જીવને દુઃખ દૂર કરવું છે. જેવી રીતના આપણે કેવડી ભગવાનનું સ્વરૂપ જોઈએ તો કેવા છે? કે વિતરાગી છે, સર્વજ્ઞ છે, હિતોપદેશી છે. બરાબર, સપોઝ આપણને કોઈ કહે કે હું તમને એક આશીર્વાદ આપીશ અને તમને એ વસ્તુ પ્રાપ્ત થશે તો તમે શું માંગો? એની પાસે કેવળ જ્ઞાન માંગો. સમજો કે આપણને કેવળ જ્ઞાન આપી દે તથાસ્તુ. સપોઝ આપણને કેવળ જ્ઞાન આપી દે તથાસ્તુ, તમને હવે લોકાલોક જણાય છે પણ તમારા શરીરમાં જ ઘણા રોગ છે તો, અને એનાથી દુઃખ થાય છે તો, તો આપણે સુખી થઈએ? તો સુખી નથી થતા. અચ્છા, તો હિતોપદેશી પણ હું આપી દેતો કે ભાઈ હવે જાઓ તમે બધાને ઉપદેશ આપો, એવરીબડી વિલ ફોલો યુ. પોતે દુઃખી છે અને બધાને ઉપદેશ આપવા જાય તો સુખી થઈ શકે? તો પણ સુખી ન થઈ શકે. તો જીવને સુખ કેનાથી મળે છે? ખરેખર દુઃખના નિવારણથી, દુઃખના નાશથી. અને દુઃખ કેવી રીતના દૂર થાય છે? કે મોહ રાગ દ્વેષ આદિ ભાવોને દૂર કરીને જીવનું દુઃખ દૂર થાય છે. મોહ રાગ દ્વેષ ભાવ કેવી રીતના દૂર થાય છે? એ તો નેગેટિવ પોઝિટિવ થયું ને, કે મોહ રાગ દ્વેષ ભાવ દૂર થયા તો વિતરાગતા પ્રગટ થઈ. એ કારણ કાર્ય નથી, એ તો અસ્થિ નાસ્તિ છે. પણ મોહ રાગ દ્વેષ ભાવ દૂર કેવી રીતના થાય? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મોહ રાગ દ્વેષ ભાવ દૂર થાય છે. એટલે જીવે મોહ રાગ દ્વેષ ભાવ દૂર કરવા જોઈએ. પછી જો આ આ ગ્રંથમાં સ્પેશિયાલિટી શું છે? અમે બીજા અમુક ગ્રંથ જોયા તો જે જે મંગલાચરણની પહેલા જે પ્રી ઇન્ટ્રોડક્શન આપ્યું હોય અડધા પેજનું એક પેજનું એવી રીતના છે, આમાં ઘણું મોટું છે. કેમ કે આમાં છે ને અનેક જુદા જુદા મતોનું પણ વર્ણન કર્યું છે. જો બહુ સરસ અહીંયા પણ કીધું છે કે જો આપણે એમ કહીએ કે કર્મ નિવૃત્તિથી મોક્ષ થાય છે અથવા દુઃખ દૂર કરવાથી મોક્ષ થાય છે તો અમુક બૌદ્ધ આદિ પણ વસ્તુ એ જ કહે છે તો એનાથી આપણે કન્ફ્યુઝ થઈ જવાય. જો અહીંયા ખાલી એક બે વાક્ય વાંચું છું. બૌદ્ધ રૂપ વેદના સંજ્ઞા સંસ્કાર ઓર વિજ્ઞાન, ચાર કીધા છે પણ લખ્યું છે પાંચ, ઇન પાંચ સ્કંદો કે નિરોધ કો મોક્ષ કહેતે હૈ. બૌદ્ધ શું કહે છે? કે વેદના સંજ્ઞા સંસ્કાર વિજ્ઞાન આદિનો નાશ થાય એટલે જીવને મોક્ષ થાય છે. નેગેટિવ. પછી જો સાંખ્ય ક્યાં કહેતે હૈ, અબ આ ધ્યાનથી સાંભળજો, કેમ કે આપણને લાગે કે ભાઈ હા શુદ્ધાત્માને પ્રગટ કરી એટલે મોક્ષ થઈ જાય, તો આપણે એમ જ કહે છે. વિજ્ઞાન એટલે જ્ઞાન. બૌદ્ધ એમ કે છે કે જ્ઞાનનો નાશ કરવાથી મોક્ષ થઈ જાય છે, એવું કહે છે. જો આગળ વાંચું, જો સાંખ્ય શું કહે છે? પ્રકૃતિ ઓર પુરુષ કે ભેદ વિજ્ઞાન હોને પર શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ મેં પ્રતિષ્ઠિત હોને કો મોક્ષ માનતે હૈ, તો આપણે પણ એને જ માનીએ છીએ ને? શું ફરક પડ્યો? જો ફરીથી વાંચું, પ્રકૃતિ ઓર પુરુષ મેં ભેદ વિજ્ઞાન હોને પર શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ મેં પ્રતિષ્ઠિત હોને કો મોક્ષ માનતે હૈ. ના ના, જો આ છે ને આ બધા ક્ષણિકવાદ છે, કે આપણે ભેદ માન્યા અને જીવનો મોક્ષ થઈ ગયો. ખ્યાલ આવે છે કે જે ત્રિકાળી શુદ્ધ આત્માની અસ્થિ સ્વરૂપ સ્વીકાર કરીને અને જે બધા દુઃખો છે એનો સ્વીકાર કરીને પણ એનાથી ભેદ વિજ્ઞાન કરવું, એને મોક્ષ જે આ અનેકાંતવાદ જે કહે છે એનાથી આમ ભલે ઇટ સાઉન્ડ સિમિલર. આ હું વાંચવાનું કેમ એમ્ફેસિસ કરું છું, કેમ કે આપણે શું ઉપર છેલ્લી વાત સાંભળી હોય, આપણા જે અત્યારના તત્વની વાત જે ગુરુદેવશ્રી આપણને કહી, ઉપર છેલ્લી વાત સાંભળી હોય, બીજે જઈએ તો લાગે કે હા તો એવું જ કહે છે, અને એમાં કાંઈ આપણે ભેદ ન પાડી શકીએ. જ્યાં સુધી જીવ ડિટેલ્ડ વસ્તુ સ્વરૂપની સમજણમાં ન જાય ત્યાં સુધી ભેદ નથી પાડી શકતો. એટલે ડિટેલ સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે, અને એ ડિટેલનું સ્વરૂપનું વર્ણન આ તત્વાર્થ સૂત્રમાં આવે છે. આપણે પહેલા કીધું ને પર્યાય દ્રષ્ટિથી રચાયેલો ગ્રંથ છે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? કે પર્યાયમાં પણ જે જે ભાવો પ્રગટ થાય છે એના સૂક્ષ્મ ઊંડાણમાં જઈને વર્ણન કરે છે, એટલે કોઈ જીવ કઈ ઊંધું ગ્રહણ ન કરી લે. જો હજી એક વાંચ્યું, આ સાંખ્ય થયું. હવે નૈયાયિક, બુદ્ધિ સુખ દુઃખ ઈચ્છા દ્વેષ પ્રત્યય ધર્મ અધર્મ ઓર સંસ્કાર, આ નવ વસ્તુ ઇન આત્મા કે વિશેષ ગુણો કા ઉચ્છેદ કો મોક્ષ કહેતે હૈ. બુદ્ધિના ઉચ્છેદને મોક્ષ કહે છે. હા, આ ગુણો નથી પણ આ જાતના પરિણામનો નાશ થવો, સુખ દુઃખનો પણ નાશ થઈ જવો એને મોક્ષ કહે છે. જો ક્યાં કઈ જાતનું વર્ણન કરે છે આપણે જાણીએ, પછી આપણે જ્ઞાનમાં આપણે એને ઇવેલ્યુએટ કરીએ ને કે હા આ બરાબર બેસે છે કે નથી બેસતું. ખ્યાલ આવ્યો કે નહીં? જો હજી પણ આમાં છે, પણ આ તમે વાંચજો, આમાં તો ઘણું વર્ણન છે. ચાલો તો આપણે આગળ આવી જઈએ. વાત શેની ચાલતી હતી આપણે? કે આ તત્વાર્થ સૂત્રનું નામ મોક્ષશાસ્ત્ર અથવા તત્વાર્થ સૂત્ર શું કામ આપ્યું? કેમ કે અહીંયા પહેલા તો મોક્ષને કેવી રીતના પ્રાપ્ત કરવું એ મોક્ષ માર્ગનો વર્ણન છે. પથ ભ્રાંત સંસારી જીવો કો આચાર્ય દેવને મોક્ષ માર્ગ બતાયા. મોક્ષ માર્ગ તો અન્ય જગ્યાએ પણ છે ને, જેવી રીતના આ ત્રીજી ઢાળમણા વાંચતા હતા તો સાત તત્વનું વર્ણન કર્યું તો મોક્ષ માર્ગ હતો, અહીંયા પણ સાત તત્વનું જ વર્ણન કરે છે. પણ વર્ણન કરવાની પદ્ધતિમાં ઘણો ભેદ છે. એક સાધારણ વર્ણન છે, આ વિશેષ વર્ણન છે. સમય સારાથી ગ્રંથમાં પણ નવ પદાર્થ સાત તત્વોનું જ વર્ણન છે, પણ એ નિશ્ચયથી વર્ણન છે, આ વ્યવહારથી વર્ણન છે. એટલે બધા વર્ણન વર્ણનમાં ભેદ સમજીને એને એ રીતે ગ્રહણ કરવું જોઈએ. તત્વાર્થ સૂત્ર કેમ કહેવાય છે? કેમ કે પ્રયોજનભૂત સાત તત્વોનું વર્ણન કરે છે, માટે તત્વાર્થ સૂત્ર કહેવાય છે. ચાલો, શાસ્ત્રનો વિષય, આખા ગ્રંથનો વિષય શું છે? તો જો સાત તત્વનું આખું ડિટેલમાં વર્ણન છે, એકથી ચાર અધિકાર એ જીવ તત્વના છે, પાંચમો અધિકાર અજીવ તત્વનો, છઠ્ઠા સાતમા આશ્રવ તત્વનો, આઠમો બંધ, નવમો સંવર, સંવર નિર્જરા અને દસમું મોક્ષ. હવે જો એમાં ફર્ધર ડિટેલ્સ પણ ઘણી છે, ખાલી તત્વનું વર્ણન છે એમ નથી. જો પહેલા અધિકારમાં આ સંસારી જીવ ક્યાં ક્યાં રહે છે એનું પણ વર્ણન છે, એટલે આખું ત્રણ લોકનું વર્ણન આવશે. એ ત્રણ લોકમાં જીવોને ક્યાં ક્યાં ગોતવા એનું વર્ણન આવશે, એની સાથે જે જીવના વિશેષ ગુણો છે તો જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર આદિના ભેદ પ્રભેદ એનું પણ ડિટેલમાં વર્ણન આવશે. કેમ કે જીવનું વર્ણન છે તો આ બધું વર્ણન અપેક્ષિત છે એનાથી. પછી જો પાંચમામાં પૂતગલનું વર્ણન છે તો પૂતગલ સાથે દ્રવ્ય ગુણ પર્યાયનું પણ વર્ણન આવશે. છઠ્ઠા સાતમામાં આશ્રવનું વર્ણન છે તો આશ્રવ સાથે આઠ કર્મ, એમાં જીવના કયા ભાવોથી કેવા કર્મ બંધાય છે એ બધું ડિટેલમાં વર્ણન છઠ્ઠા સાતમામાં આવશે. પછી આઠમામાં બંધનું વર્ણન છે તો ચાર પ્રકારના બંધ હોય છે ને, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ અનુભાવ, તો એમાં એનું ડિટેલમાં વર્ણન બધું આવશે. સંવર નિર્જરામાં મુનિરાજોની ડિટેલમાં ચર્યા આદિ વર્ણન આવશે, ચારિત્રનું થોડું. અને પછી મોક્ષનું વર્ણન દસમા. ચાલો આગળ. ઇન જનરલ સાત તત્વની સાથે આ આખા ગ્રંથમાં જો નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, પ્રમાણ ને નિક્ષેપ, જીવ અજીવ આદિ સાત તત્વ, ત્રણ લોક, ચાર ગતિ, છ દ્રવ્ય, દ્રવ્ય ગુણ પર્યાય, આના સિવાય પણ અનેક વિષયો ટચ કરીને જાણે કે આખા જિનાગમમાં જેટલા પણ સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો આ શાસ્ત્રમાં વણી લેવામાં આવે છે. ફરીથી જો આ શાસ્ત્ર છે ને ડિટેલનું શાસ્ત્ર છે, એટલે એક એક વસ્તુમાં કઈ કઈ જાતના ભેદ પ્રભેદ આદિ ડિટેલ્સ છે બધું વર્ણન કરશે. આ શાસ્ત્ર એક્સપેન્શનનું શાસ્ત્ર છે અને આના પછી સમયસારાથી શાસ્ત્ર વાંચે તો એ સમાવવાનું શાસ્ત્ર છે. ત્યાંથી બધેથી છોડાવશે કે આ ગુણસ્થાન, આ વર્ણથી માંડીને ગુણસ્થાન આદિ ભેદો એ જીવના નથી. જીવના કેમ નથી? કેમ કે પરદ્રવ્ય રૂપ છે અને જીવની અનુભૂતિથી ભિન્ન છે. એમ કરીને જીવને ત્યાંથી છોડાવીને પોતાના આત્મ સ્વરૂપ સુધી લાવશે. આ પર્પસ શું છે કે પહેલા તો જીવને વસ્તુ સ્વરૂપ કેવું છે એ સમજાવવું, એ સમજીને હવે મૂળ એનો ઉપાદે એટલે ક્યાં પહોંચવું છે ત્યાં એને લઈ આવવું અને બધેથી ખસેડીને શુદ્ધાત્મા તરફ આવવું. બરાબર, એવી રીતના આખું વર્ણન કર્યું. હવે જો હવે આગળ આ છેલ્લો પોઈન્ટ આપણે કે આ શાસ્ત્ર પર્યાય દ્રષ્ટિની મુખ્યતાથી વર્ણન છે અને એમાં વસ્તુ સ્વરૂપનું પૂર્ણ કથન આવશે. પર્યાય નહીંથી એટલે જાણવા જેવું નથી, એ છે અરે આ બધા ડિટેલ જાણીને શું ફાયદો, આ બધા ભેદ પ્રભેદમાં શું કામ. આવી જે રીતના આગળ જઈને આપણને મતિ જ્ઞાનના 336 ભેદો આવશે તો આપણને તો આ બધું જાણીને શું ફાયદો, એમ શું ફાયદો વિચાર ન કરતા. કેમ કે જ્યાં સુધી જ્ઞાન આપણું ચોખ્ખું ના થાય ત્યાં સુધી એનો યુઝ કરીને આત્મામાં કેવી રીતના લગાવવું એ કેવી રીતના સમજાશે, ખ્યાલ આવે છે કે નહીં? તો ચાલો આગળ વધશું. હવે જો આપણે તત્વાર્થ સૂત્રના મંગલાચરણ તરફ આપણે વધી રહ્યા છે. મંગલાચરણ કરવા પહેલા એના અમુક બિંદુઓ આપણે જોઈએ છે કે ગ્રંથ સંબંધી 6 જાણવા યોગ્ય વસ્તુઓ છે. ગ્રંથનું નામ શું છે? તત્વાર્થ સૂત્ર અથવા મોક્ષશાસ્ત્ર. રચયિતા કોણ છે? કે ઉમાસ્વામી આચાર્ય ભગવાન. ગ્રંથના પ્રમાણ કેટલું છે? 10 અધ્યાય છે, 357 એના સૂત્રો છે. મંગલાચરણમાં કેનું સ્વરૂપ આવે છે? અરિયંત ભગવાનનું સ્વરૂપ એમાં આવે છે. એમાં પણ ખાસ તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ એમાં આવે છે. આ ગ્રંથ કોના માટે બનાવ્યો છે? કે ભવ્ય જીવોના નિમિત્ત માટે. જેવી તમે કહ્યું અલગ અલગ ટીકાઓમાં ક્યાંક અમુક નામ પણ આવે છે કે આ વ્યક્તિ માટે બનાવ્યો છે, પણ એ સ્ટોરી બહુ સીમિત છે. એમાં કઈ સ્ટોરીમાં બહુ ઓલું ડિટેલ નથી. આપણે ભવ્ય જીવો માટે બનાવ્યો છે અને હેતુ શું છે આનો? કે દરેક જીવને મોક્ષ માર્ગનું જ્ઞાન થઈને મોક્ષની પ્રાપ્તિ થાય એ એનો હેતુ છે. જો મંગલાચરણની આપણે વિશેષતા જોઈએ, આ લાસ્ટ ક્લાસમાં પણ આપણે ટચ કર્યું હતું કે આ મંગલાચરણ જે છે એમાં અરિયંત ભગવાનનું સ્વરૂપ છે. જેવી રીતના આ ગાથા છે, મોક્ષ માર્ગસ્ય નેતારમ, બરાબર, એ ગાથા છે. અથવા પ્રવચન સારની 80મી ગાથા છે, જે જાણ તો અરિયંતને ગુણ દ્રવ્ય ને પર્યાય પણ. તો આમાં વાત શું કરી કે આ બધામાં અરિયંત ભગવાનનું સ્વરૂપ. હવે આ આગમ અનુસાર ગાથા છે અરિયંત ભગવાનનું સ્વરૂપ, પ્રવચન સારની અધ્યાત્મ અનુસાર છે. કેમ કે જે અરિયંત ભગવાનને જાણે છે તે પોતાનું સ્વરૂપ જાણે છે. કેમ કે લાવવું ક્યાં છે? પોતાના આત્મા તરફ. એટલે ત્યાં ઈ એંગલ છે. અહીંયા એંગલ શું છે? કે નોલેજનો એંગલ છે કે અરિયંત ભગવાન કેવા હોય છે, તો આવા વિતરાગી સર્વજ્ઞને હિતોપદેશી એવું હોય છે. એ એંગલથી અહીંયા પ્રસ્તુત કર્યું છે. હવે જો ખાલી ગાથાનો આપણે મિનિંગ વાંચશું થોડી વારમાં, પણ એનું ક્રક્સ જોઈએ તો શું કહે છે? કે અરિયંત ભગવાન કેવા છે? વિતરાગી છે, સર્વજ્ઞ છે અને હિતોપદેશી. હવે જ્યાં અરિયંત ભગવાનને ફક્ત 3 વિશેષણથી વર્ણન કર્યું તો એનામાં તો કેટલું ઇલાબોરેશન થઈ શકે ને? કે વિતરાગી છે તો વિતરાગતાનું સ્વરૂપ શું છે, સર્વજ્ઞ છે તો સર્વજ્ઞતાનું શું છે, અને હિતોપદેશીપણાનું સ્વરૂપ શું છે. તો આખા સમોસરણનું વર્ણન એમ આવી જાય, કેમ કે હિતોપદેશીપણું છે. સર્વજ્ઞતાના વર્ણનમાં લોકાલોકનું વર્ણન આવી જાય કે અરિયંત ભગવાન કોને કોને જાણે છે. વિતરાગતાના સ્વરૂપમાં 7 તત્વ, 6 પદાર્થ આદિ બધું જ વર્ણન એમાં આવી જાય. તો આ ગ્રંથ, આ સૂત્ર, આ મંગલાચરણની એ વિશેષતા છે કે ઇટ ઇઝ જનરલ ઇનફ કે એના પર તમે એટલી બધી ટીકાઓ રચના કરી શકો કે જેમાં અલગ અલગ જાતનું ડિટેલનું વર્ણન આવી શકે. તો જો આપણે જોઈએ આ ગ્રંથ ઉપર, સોરી આ સૂત્ર ઉપર ઘણી બધી ટીકાઓ રચાઈ છે, ખાલી આ સૂત્ર ઉપર, આ એક કડી ઉપર. એમાં જો સમંતભદ્ર આચાર્ય દ્વારા રચિત દેવાગમ સ્તોત્ર છે, આપ્ત મીમાંસા, આપણી પાસે છે, ક્યારેક એને વાંચશું, થોડું જીનવાણી સ્તુતિ તરીકે કે એવી રીતના ક્યારેક વાંચશું. એમાં 115 સૂત્ર છે અને એ ગંધહસ્તી મહાભાષ્યનું મંગલાચરણ છે. આપણી પાસે આખો ગ્રંથ તો નથી, એનું મંગલાચરણ છે. પછી અકલંક આચાર્ય રચેલું અષ્ટશતી છે. જો આ રાજવાર્તિક પણ અકલંક આચાર્ય રચેલું છે, પણ આ અષ્ટશતી જુદો ગ્રંથ છે, એ પણ 800 શ્લોક પ્રમાણ છે. ખાલી આ મંગલાચરણનું ઇલાબરેશન 800 શ્લોક પ્રમાણ છે, ખ્યાલ આવ્યો. અને વિદ્યાનંદી આચાર્ય અષ્ટ સહસ્ત્રી, એ પણ 8000 શ્લોક પ્રમાણ સ્વતંત્ર શાસ્ત્રની રચના કરી છે. ખાલી મંગલાચરણને ઇલાબરેટ કરતું, કેમ કે એમાં અરિયંત ભગવાનનું જે સ્વરૂપ આવશે, તો એમાં સમજો ને બીજા ગ્રંથોમાં અરિયંત ભગવાનની ડિટેલમાં વિશેષતાથી વર્ણન છે. ચાલો આપણે આગળ જઈએ. આ મંગલાચરણ કરવાનું શું પ્રયોજન છે? કે સ્વયંનું અવિનાશી કલ્યાણ થાય એના માટે, ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય, અને ઉપકાર સ્મરણ માટે. હા, મેઇન ત્રણ પર્પસ હોય. એક તો આપણું પોતાનું કલ્યાણ થાય, બીજું આપણે જે આ અનુષ્ઠાન ચાલુ કર્યું છે, આજે આપણે એક ઇનિશિયેટિવ લીધું છે કે આપણે આ ગ્રંથનો સ્વાધ્યાય કરશું, તો જેટલો ચાલે એટલો, પણ આ ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય એના માટે, અને બીજું આ મુનિરાજો આપણું કેવું કલ્યાણ કરીને ગયા છે એનો આપણને કોઈ આઈડિયા જ નથી. સંસારમાં એટલા બધા જુદા જુદા મતો પ્રવર્તે છે, અને જો આપણને આ માર્ગ ન મળ્યો હોય તો ક્યાં જઈને અટકત, ખબર નથી. મને હમણાં કોઈનો સમાગમ થયો, તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે લોકોની કેવી કેવી માન્યતાઓ હોય છે. હવે એને કંઈક કિડની સ્ટોન થયું છે, કંઈક લંગ્સમાં કંઈક પાણી ભરાય છે, કંઈક ઇન્ફેક્શન છે, કંઈક છે. હવે એને કોઈકને પૂછ્યું, એક જણ કે છે અરે ડૉક્ટર પાસે જા, નહીં તો આનું તો કેવી રીતના ટ્રીટમેન્ટ કરીશ કંઈ ખબર પડતી નથી, તારે તો કદાચ સર્જરી કરવી પડશે કે કંઈક કરવું પડશે, પણ ડૉક્ટરને તો દેખાડ. પછી એણે બીજાને પૂછ્યું તો કે ના ના, ડૉક્ટર પાસે તો જતા જ નહીં, ડૉક્ટર પાસે જશો તો તમને ઓપરેશન કરાવશે અને તારું ડેફિનેટલી મૃત્યુ થશે, તું તો બસ પ્રાર્થના કર, ભગવાનને પ્રાર્થના કરીશ તો ભગવાન તારું બધું બરાબર કરી નાખશે. હવે એ પર્સન સોલિડ કન્ફ્યુઝ છે કે મારે શું કરવું. અને જ્યારે જીવો મિથ્યા માન્યતામાં પ્રવર્તે છે, તો મિથ્યા માન્યતામાં એવા આંધળા થઈ જાય છે કે એને સાચા ખોટાનો ફરક ખબર પડતો નથી, વિવેક જ નથી રહેતો. જેવી રીતના કોઈ દારૂ પીધો હોય ને, કેવી રીતના રસ્તા પર ચાલે એને ખબર નથી પડતી. હવે જે એડવાઇઝર છે ને, એ એડવાઇઝર જેણે કીધું કે ભાઈ તું પ્રાર્થના કર, એ એડવાઇઝર પોતે ખૂબ બીમાર થઈ ગયા હતા અને ખૂબ તાવ આવ્યો, તો ભાઈ મેં તો પ્રાર્થના કરી બસ, મને ભગવાન બધું બરાબર કરી નાખશે, તું વિશ્વાસ રાખ, બસ વિશ્વાસ રાખીશ તો બધું બરાબર થાય છે, અને મારું બધું બરાબર થઈ ગયું. જે 5 વસ્તુ બરાબર ન થઈ હોય એ ક્યારેય ન દેખાય, અને જો એક વસ્તુ યોગાનુયોગ એની જાતે મટી જાય તો એમ થાય કે જો ભગવાને મારું બરાબર કરી નાખ્યું. ખ્યાલ આવે છે કે નહીં? આ જીવને પોતાનું સુખ દુઃખ આવી નાની નાની નજીવી વસ્તુમાં જ ભાસે છે, અને મેજર જે બિગ પિક્ચર છે કે આત્માનું કલ્યાણ કેવી રીતના થાય, ત્યાં સુધી તો પહોંચી જ નથી શકતા, કેમ કે આત્મા જેવી વસ્તુ જ પહેલા તો ખબર નથી. ખ્યાલ આવે? ચાલો આગળ વધીએ. જો મંગલાચરણ આપણે લેશું, મોક્ષ માર્ગસ્ય નેતારં વેતારં કર્મ ભૂવૃતાં જ્ઞાતારં વિશ્વ તત્ત્વાનાં વંદે તદ્ગુણ લબ્ધયે. જો આપણે સ્લાઇડમાં કલર કોડિંગ પ્રમાણે જ લખેલું છે, મોક્ષ માર્ગસ્ય નેતારં, મોક્ષ માર્ગના નેતા છે. નેતારં એટલે મોક્ષ માર્ગને આગળ લઈ જનારા છે, એટલે હિતોપદેશી છે. પોતે કઈ આગળ તો લઈ જતા નથી, પોતાનું જો કલ્યાણ થઈ ગયું છે પણ હવે ભવ્ય જીવોને હિતનો ઉપદેશ આપે છે. પછી ભેત્તારમ કર્મ ભૂભૂતમ, ભેત્તાર એટલે આમ તોડી નાખવું. કોને તોડે છે? કર્મરૂપી પર્વતને, ભૂ ભૂ એટલે જમીન, કર્મરૂપી પર્વતને તોડી નાખે છે. એટલે વિતરાગી છે કે જેમણે હવે બધા કર્મનો નાશ કર્યો છે. પછી જ્ઞાતારમ વિશ્વ તત્વાના, આ વિશ્વના જેટલા પણ તત્વ પદાર્થો છે એના જ્ઞાતા છે. માટે વંદે તદગુણ લબ્ધે, એમના ગુણોને પ્રાપ્ત કરવા માટે હું એમના વંદન કરું છું. જો આપણે એક એક પદને ઇલાબોરેટ કરીએ, પહેલા એનો સામાન્ય અર્થ, મોક્ષ માર્ગ કે પ્રવર્તક, કર્મરૂપી પર્વત કે ભેદક અર્થાત નષ્ટ કરને વાલે, તથા વિશ્વ કે સમસ્ત તત્વો કે જાનને વાલે, આપ્ત, આપ્ત એટલે દેવ, આપણે દેવ શાસ્ત્ર ગુરુના દેવ કહીએ કે આપ્ત કહીએ કે તીર્થંકર કહીએ, બધા સમાનાર્થી છે. ઉનકે ગુણો કી પ્રાપ્તિ કે હેતુ મેં પ્રણામ કરતા હું, વંદન કરતા. જો નેક્સ્ટ લાઈન, આ વિશેષમાં, આ જો આ વિશેષ જે લીધું છે ને એ દેવાગમ સ્તોત્રથી લીધું છે, એ વાંચું છું. જો મંગલાચરણ મેં નમસ્કાર કરતે હુએ, દેવ દેવાગમન સમોશરણ ચામર આદિ, કે ભગવાનને પૂજવા માટે દેવો પણ આવે છે. દેવ આગમન, ભગવાનને સમોશરણ આદિ વિભૂતિ છે, ભગવાનને લોકો ચામર ઢાળે છે. તો હવે જેવી રીતના કોઈ રાજા મહારાજા હોય તો રાજાને પણ લોકો ચામર ઢાળે કે નહીં? જૂના જમાનામાં પંખા તો હતા નહીં, સિસ્ટમ શું હતી? એક માણસને ઊભો રાખો ને આમ આમ કરો. તો રાજાને બી લોકો ચામર ઢાળે છે. સમોશરણ છે તો સમોશરણ છે તો કોઈ રાજાને પણ રાજમહેલ છે, એ રાજમહેલમાં લોકો આવીને બેઠા છે. આજે એમ્ફી થિયેટર ને બધું છે ને, આજે પણ છે જ્યાં લોકો બેસે છે. અચ્છા, દેવો આવે છે તો દેવો તો તમને કહો છો, ચાર ગતિમાં દેવ હોય ને, એમાંથી જે ત્રણ ગતિ, ત્રણ દેવો છે ને, ચાર ટાઈપના દેવ, સોરી, વૈમાનિક દેવને છોડીને બાકીના ત્રણ, ભવનવાસી વ્યંતર જ્યોતિષ, આ બધા દેવો તો બહુ રમૂજી હોય, એટલે દે આર વેરી, એમ કહે ને કે દે એન્જોય ઇન, કોઈકની મસ્તી કરવામાં એમને બહુ મજા આવે. શું કહ્યું? હા, કુતુહલ, એમને એવામાં બહુ મજા આવે. એટલે એ દેવો તો આમે આવતા હોય, ખ્યાલ આવે છે કે કોઈની મસ્તી કરવા, કંઈક ફન કરવા, કંઈક આમ તેમ, બસ ઓલા તળાવમાં નાહવા માટે કે કોઈ નદી પર્વતમાં ફરવા માટે, એ લોકોને એમાં મજા આવે. તમે ભરત ભરતેશ વૈભવને વાંચો તો ત્યારે તો દેવ અને મનુષ્ય જાણે સાથે જ રહેતા હોય ને, એવી રીતના એકબીજાની સાથે હળતા મળતા રહે. ભરત ચક્રવર્તીને આવીને આ દેવે નમન કર્યા અને એને સબઓર્ડિનેટ થઈ ગયો. આ દેવ, ઓલા વર્તનુ દેવ, પ્રભાસ દેવ આદિ બધા એને સબઓર્ડિનેટ થઈ ગયા. તો દેવનું આવું એ શું મહાનતા છે, ખ્યાલ આવ્યો કે નહીં? તમારી પાસે દિવ્ય શરીર છે, પુણ્યની વિભૂતિઓ છે, ઇનકા ઉલ્લેખ નહીં કિયા ગયા મંગલાચરણમાં, આ બધાનો ઉલ્લેખ ન કર્યો, ખ્યાલ આવે ને? આ મંગલાચરણમાં ઉલ્લેખ કોનો કર્યો? કે વિતરાગતાનો, સર્વજ્ઞતાનો અને હિતોપદેશી પણ. પણ આ દેવની પાસે આવું બધું છે, આમ છે તેમ છે, એનું વર્ણન ન કર્યું. કેમ કે એવું બધું તો કોમન માણસને પણ જોવામાં આવે છે. તમે ભગવાન કેમ છો? કેમ કે તમે વિતરાગી છો અને સંપૂર્ણ સુખી છો, તમે લોકાલોકને જાણવા વાળા છો અને હવે બીજા ભવ્ય જીવોને ઉપદેશ આપીને કલ્યાણ કરનાર છો. માટે મારા સ્વાર્થ માટે, મારા સ્વાર્થ માટે, મારા પોતાના કલ્યાણ માટે, હે અરિયંત ભગવાન, તમે જ મારા ઉપકારી છો. ક્યોંકી પુણ્ય આત્મા કી ગુણ શુદ્ધતા નહીં. શું કીધું? જો ઉલ્લેખ નહીં કિયા જો તીર્થંકર ભગવાન કે પાસ હોતી હૈ, ક્યોંકિ વો પુણ્ય, એ બધું પુણ્ય છે, એ આત્માની શુદ્ધતા નથી. આત્માની શુદ્ધતા તો વિતરાગીપણો અને સર્વજ્ઞપણાથી જ છે. ચાલો આગળ. હવે જો મંગલાચરણના એક એક પદોને લઈએ છે, ભેત્તારમ કર્મ ભૂભૃતામ, પહેલા સેકન્ડ પદ લીધું તો વિતરાગતા સ્વરૂપ. કર્મ, કર્મ બે પ્રકારના છે. જો ખરેખર તો આપણે ત્રણ કર્મ કહીએ ને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ. નો કર્મ શું છે? એ તો પર પદાર્થ છે, આ શરીર, મન, વાણી, આ બધા પદાર્થો જે બનેલા છે, બધા નો કર્મ છે. એ તો જીવ સાથે આમે ટચમાં નથી, એ તો જીવથી જુદા જ છે, એટલે જીવે એનો નાશ કરવાની જરૂરત જ નથી. પછી દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ. તો દ્રવ્ય કર્મ શું છે ને ભાવ કર્મ શું છે? આઠ કર્મરૂપ પૂતગલ પરમાણુઓનો સ્કંધ એ દ્રવ્ય કર્મ છે. તો જીવ છે કે પૂતગલ છે? એ તો પૂતગલ છે. અને ભાવ કર્મ શું છે? એ જીવના મોહ રાગ દ્વેષના પરિણામ છે. એટલે ખરી રીતે તો અરિયંત ભગવાને નાશ કોનો કર્યો? ભાવ કર્મનો. જે જીવ પોતાના જ દોષોનો નાશ કરીને પૂર્ણ શુદ્ધ થાય છે એને મોક્ષ કહેવાય છે. ફરીથી, જીવે કોઈ બીજાનું કઈ કરવાનું જ નથી. સુખી થવા કે મોક્ષ પ્રાપ્ત કરવા જીવે કોઈ બીજાનું કઈ કરવાનું નથી. પૂજા કરવાની નથી, કોઈ વ્રત ઉપવાસ આદિ કરવાના નથી. આ જો કરે છે, વ્યવહારનો માર્ગ છે ને, એટલે એમાં પણ આપણે જોશું કે જીવ આ બધું કરે છે. કેમ કે જ્યાં સુધી પોતાના આત્મામાં લીન નથી થતા ત્યાં સુધી ઓટોમેટિકલી એવા વિકલ્પ આવે છે કે ચલો હું કોઈની દયા કરું. કોઈને મારવાના પરિણામ નથી આવતા, તો કોઈની દયા કરવાના પરિણામ આવે છે. પણ એનાથી જીવને મોક્ષ પ્રાપ્ત નથી થતું. તો મોક્ષ પ્રાપ્ત શેનાથી થાય છે? કે જો ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષ રૂપી ભાવોનો નાશ કરીને ભેતારમ કર્મ ભૂતાં. હવે જ્યાં એનો નાશ કરે છે તો દ્રવ્ય કર્મ જે મોહનીય આદિ આઠ દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ એનો ઓટોમેટિકલી નાશ થાય છે. જો નેક્સ્ટ સ્લાઇડમાં શું કહે છે, જબ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સે ભાવરૂપી ભાવ કર્મરૂપી પર્વત કો દૂર કરતા હૈ તબ દ્રવ્ય કર્મ સ્વયં હી અપને આપ નષ્ટ હો જાતે હૈ. જીવે દ્રવ્ય કર્મનો નાશ કરવાનો છે એવું ઇન્ટરપ્રિટેશન આના આધારે કાઢવું એ સૌથી મોટી ભૂલ છે. જો અન્ય લોકો છે ને સાચા શાસ્ત્રના આધારે પણ કેવી રીતના મિથ્યાત્વ બાંધે છે કે લખ્યું છે શું કે જીવે કર્મરૂપી પર્વતનો નાશ કરવાનો છે. એટલે લોકો શું વિચાર કરે કે હા મારે કર્મને ખપાવવાના છે. તો કર્મને ખપાવવા શું કરવું? કે જ્ઞાનાવરણ કર્મને ખપાવવા છે તો કોઈને જ્ઞાન દાન કરું હું. મોહનીય અથવા અંતરાય કર્મને ખપાવવા છે તો ચલો દાન આપો કોઈને. ખ્યાલ આવે છે ને? લોકો આવી રીતના મિસઇન્ટરપ્રિટેશન કાઢીને શુભ ભાવમાં જોડાઈ જાય છે અને એને જ ધર્મ માની લે છે. પણ ખરેખર વો અપને આપ નષ્ટ હો જાતે હૈ. જીવ કી શુદ્ધતા કા ઓર કર્મ ક્ષય કા એસા નિમિત્ત નૈમિત્તિક સંબંધ હૈ વો યહાં બતાયા હૈ કે જ્યારે જીવ શુદ્ધ થાય છે તો કર્મનો ઓટોમેટિક નાશ થાય છે. એટલે જો સૌથી પહેલી માન્યતા આપણે કરવા જેવી શું છે કે જીવે કોઈ પણ અન્ય પદાર્થમાં કાંઈ જ કરવા લાયક નથી. પોતાની જ સત્તામાં જે દોષો રહેલા છે એ પોતાના જ દોષોને દૂર કરવા એ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય છે. આપણે કહીએ ને કે ભગવાન મહાવીર ભૈયા વો એક સૂત્ર, યદ્યપી યુદ્ધ નહીં થયો નાહી રખે અસી તીર પરમ દિગંબર આચરણ પરમ અહિંસક આચરણ તદપી બને મહા. મહાવીર ભગવાને કોની સાથે યુદ્ધ કર્યું? કોઈની સાથે યુદ્ધ ન કર્યું. એકે એમણે, કેમ કે બાલ બ્રહ્મચારી હતા ને, ક્યારે રાજા તો થયા નહીં, તો કઈ તીર કે કામઠું કે કઈ રાખ્યું જ નહીં, ક્યારે તલવારની જરૂર ન પડી. અને તોય મહાવીર કહેવાય છે. તો કોની સાથે લડાઈ કરી તો મહાવીર કહેવાય છે? પોતાના જ દોષોને દૂર કરવા એ સૌથી મોટી વોર છે. આજે મારે કોઈને હરાવવું હોય ને તો બહુ ઇઝી છે. જીવ કહેતી મહેનત કરીને ખૂબ ભણે કંઈક કરે તો ઓલા કરતા સારા માર્ક્સ લાવી દે, દેટ ઇઝ ઇઝી. પણ પોતાના જ દોષોને દૂર કરવા એ અનાદિકાળથી કરવું થયું નથી, કેમ કે બહુ અઘરું છે. અને કરવું પાછું સિમ્પલ જ છે, કેમ કે પોતાનું જ છે. ચાલો, પણ ધ્યાન એના પર નથી એટલે અઘરું લાગે છે. ચલો આગળ વધીએ. જો આ થયું આપણું ભેતારમ કર્મભૂતાં. હવે આગળ જ્ઞાતારમ વિશ્વ તત્વાનામ. આ કેવળ જ્ઞાનની વાત કરે છે. તો વિશ્વના સમસ્ત તત્વોને જાણનાર, એટલે કે ત્રણ લોક ત્રણ કાળને જાણનાર એવા જીવને સર્વજ્ઞ ભગવાન કહે છે. એ દેવાગમ સ્તોત્ર છે, એમાં સર્વજ્ઞ ભગવાનની સિદ્ધિ માટે ઘણા બધા સૂત્ર કીધા છે કે હાઉ ડુ યુ નો આ વિશ્વમાં સર્વજ્ઞ જેવા કોઈ સત્તા છે? આપણને તો દેખાતા નથી, આપણને દેખાતા નથી. ચલો પાસ્ટમાં થઈ ગયા, મહાવીર ભગવાન આદિ 24 તીર્થંકર થઈ ગયા, હાઉ ડુ વી નો? તો ત્યાં લોજિકલી પ્રૂવ કરે છે કે જેવી રીતના જીવને જો દુઃખી જીવ દેખાય છે, દેખાય છે કે હાથ પગ લુલા લંગડા આદિ હોય, મનુષ્યમાં જ કમ્પેર કરીએ તો, અને એની સામે વિષય સુખી જીવ દેખાય છે. અચ્છા, હવે આપણે દેવોને જોઈએ તો એવું લાગે કે આપણા કરતા બી વધારે સુખી હશે. તો એ જો શ્રંખલામાં કમ્પેર કરીએ તો આ તો બધા ચાર ગતિના જીવો છે, બધા આપસમાં આમાં જ ફરે છે, પણ કોઈ એવું જીવ હોવું જોઈએ જે સંપૂર્ણ સુખી હોય, જે કાયમ માટે સંપૂર્ણ સુખી હોય. અચ્છા, જીવોનું જ્ઞાન ઓછું વધારે દેખાય છે. પેલા નિગોદના જીવોને તો કઈ જ જ્ઞાન નથી. કીડી મકોડા, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય આદિ જીવો છે, તો જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય એમ એમ જ્ઞાનનો ક્ષયોક્ષમ વધે છે. મનુષ્યમાં પણ કેટલા વેરિએશન દેખાય છે કે નહીં? અચ્છા, મનુષ્ય કરતા પણ વધારે દેવોનો ક્ષયોક્ષમ દેખાય છે, કેમ કે આપણે તો ગણધર આદિ પરમાત્મા 12 અંગના ધણી થાય તો એમ કહેવાય કે શુદ્ધ જ્ઞાન મેક્સિમમ પહોંચી ગયું. હવે એમાં તો ઘણા દેવોને 12 અંગનું જ્ઞાન હોય છે, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન આદિ. હજી વધારે દેવોને નહીં, સોરી, પણ આઈ મીન જનરલ આઈ એમ સેઈંગ કે અવધિ મનોપર્યાય જ્ઞાન એ હજી વધારે પાવરફુલ દેખાય છે. તો એવા કોઈ સર્વજ્ઞ ભગવાન પણ હોવા જોઈએ જેણે ત્રણ લોક ત્રણ કાળને જાય. જો આખો ઇન્ડિયા છે, આખો ઇન્ડિયા દેશ છે, તો એક દેશ ક્યારે કહેવાય? આખી કન્ટ્રીને એક ક્યારે કહેવાય? જ્યારે એમાં કંઈક કોમનાલિટી હોય, કોઈક એવું સંવિધાન હોય, કોઈક એવી બાઉન્ડ્રી હોય જે આખા દેશને એક સાથે બાંધતી હોય. તો કોઈકે તો નિર્ણય કર્યો હશે ને કે હા, આટલું અહીંયાથી અહીંયા સુધી આપણો દેશ છે, તો એણે એટલું જાણ્યું હશે તો નિર્ણય કર્યો હશે કે નહીં? એવી રીતના આ લોક છે આખો, અને એમાં ત્રણ લોક છે, આટલા અનંત જીવો છે, એ નિર્ણય કોને કર્યો? તો જેણે જાણ્યું હશે એણે તો બધાને કીધું હશે ને? તો કોઈ સર્વજ્ઞ તો હોવું જોઈએ, નહીં તો સર્વજ્ઞ જ ન હોય તો વિશ્વમાં કેટલા દ્રવ્ય છે કેવી રીતના પ્રૂવ થાય? 6 જ છે કે 7 છે કે 8 છે? અચ્છા, ભૂતકાળમાં 6 હતા કેવી રીતના ખબર પડી? હા, ભવિષ્યમાં 6 રહેશે કેવી રીતના ખબર પડી? તો કોઈ ત્રણ કાળ પણ જાણેલા હોવા જોઈએ. માટે આનાથી સર્વજ્ઞ ભગવાનની કોઈ સત્તા છે એમ પ્રૂવ થાય છે. જો નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જોઈએ પછી પાછા આના પર આવશું. સર્વજ્ઞ ભગવાનની સામાન્ય સિદ્ધિ અને વિશેષ સિદ્ધિ. સામાન્ય સિદ્ધિ એટલે લોકમાં સર્વજ્ઞ જેવી કોઈ સત્તા છે, કોઈ એન્ટિટી છે જે સર્વજ્ઞ હોઈ શકે. અને સેકન્ડ વિશેષ સિદ્ધિ એટલે મહાવીર ભગવાન સર્વજ્ઞ હતા એ કેવી રીતના ખબર પડી? તો એમના લક્ષણોથી ખબર પડી કે જો મહાવીર ભગવાને પૂર્ણ સુખી હતા, એમણે આ જાતનું આખું વર્ણન કર્યું છે, ધર્મનું વર્ણન, 12 અંગનું વર્ણન, આ જાતના ઇતિહાસમાં આમ થઈ ગયું, ભવિષ્યમાં આમ થશે અને સત્ય થાય છે, માટે સર્વજ્ઞ હતા, એવી રીતના વિશેષ સિદ્ધિ. ચલો પાછી પહેલાની સ્લાઇડ પર. સર્વજ્ઞતાના અન્ય નામ કેવલ જ્ઞાન, અનંત જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, શાયિક જ્ઞાન. અને કોને હોય છે? તો અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્માને હોય છે. જો આગળ જઈએ, હવે થર્ડ પદ, મોક્ષ માર્ગસ્ય નેતર. એકચ્યુઅલી ફર્સ્ટ છે પણ આપણે અહીંયા થર્ડ લીધું. વિતરાગતા લીધું, સર્વજ્ઞતા લીધું, હવે હિતોપદેશી પણ. તો અર્યંત ભગવાન કેવા છે? ધર્મના મૂળ છે. આપણે મૂળ ગ્રંથ કરતા કહીએ ને, મૂળ મંગલાચરણો વાંચે ને, કે આ ગ્રંથની રચના કોણે કરી? તો એના મૂળ ગ્રંથ કરતા તો સર્વજ્ઞ દેવ છે. હા, એના ઉત્તર ગ્રંથ કરતા કોણ છે? કે ગણધર ભગવાન છે, આચાર્ય નહી, ગણધર ભગવાન છે. અને તદ શું હતું એમના ઉપદેશ અનુસાર? તો પ્રતિગણધર દેવા, કે આચાર્ય ગણધર ભગવાનથી લઈને જે આચાર્ય ભગવાન સુધીના અનેક મુનિરાજો જેમના થ્રુ વર્બલી જ્ઞાન આવ્યું, અને ત્યાંથી લઈને આ સૂત્ર કરતા કોણ છે? કે આચાર્ય ઉમા સ્વામી ભગવાન છે. એમણે શું કર્યું કે એ નોલેજને ખાલી સૂત્રમાં નાખ્યું, ખ્યાલ આવે છે ને? પણ નોલેજ ક્યાંથી આવ્યું ઓરિજિનલ? કે સર્વજ્ઞ ભગવાન. તો મૂળ ગ્રંથ કરતા કોણ છે? કે સર્વજ્ઞ ભગવાન છે. આપણા માટે સાક્ષાત ઉપકારક છે, કેમ કે આ બધું જ ઉપદેશ આદિ બતાવવા વાળા છે. સ્વયં અનંત સુખ કા વેદન કરને વાલે ઓર હમે સુખી હોને કા માર્ગ બતાને વાલે. જો આગળ જઈએ અને ફોર્થ પદ છે વંદે તદગુણ લબ્ધે, તો આ જે આવું અર્યંત પદ છે, આપ્ત પદ છે, એના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને પ્રણામ કરું છું. પ્રણામ કેવા હોય? બે પ્રકારના પ્રણામ હોય, એક દ્રવ્ય નમસ્કાર, એક ભાવ નમસ્કાર, અથવા એક ભેદ નમસ્કાર, એક અભેદ નમસ્કાર. આ ભગવાન છે અને હું ભક્ત છું, આ પ્રતિમા ભગવાન છે અને હું એમની પૂજા કરવા આવ્યો છું, અને આમ નમસ્કાર નીચે કરે એને ભેદ નમસ્કાર કહેવાય, અથવા એને દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. અને એ જ ભગવાન, એવા જ સ્વરૂપ મારા આત્મામાં પણ છે, જેવો હું જીવ એવા એ ભગવાન, જેવા એ શુદ્ધ છે એવી જ શુદ્ધ સત્તા મારામાં પણ છે, એમ કરીને અંદર પોતાના શુદ્ધાત્માને જ જોવો અને પોતાના શુદ્ધાત્મામાં લીન થઈ જવું કે આજ હું છું, એવું જ્ઞાન કરી, શ્રદ્ધા કરી, એમાં લીન થઈ જવું, એ અભેદ નમસ્કાર છે અથવા ભાવ નમસ્કાર છે. શુદ્ધાત્માને નમસ્કાર કરતા અર્યંત ભગવાનને નમસ્કાર થઈ જ જાય છે ઓટોમેટિકલી, કેમ કે જે જાણતો અર્યંતને તે જીવ જાણે આત્માને છે. જે પોતાના સ્વરૂપને જાણે છે એ આ અર્યંત ભગવાને, જેને પોતાના આત્માની ખબર જ ના હોય ને એ અર્યંત ભગવાનનું સ્વરૂપ પણ નથી જાણતા. અત્યારના આપણે ભલે અર્યંત ભગવાનની વાતો કરીએ છીએ, પણ જ્યાં આત્માનો અંદર અનુભવ થાય તો ખરેખર ખબર પડે, ફીલ થાય કે અરે અર્યંત ભગવાન કેવો અનુભવ કરતા હશે, ખ્યાલ આવે ને. અત્યારના તો આપણે ભલે શબ્દોથી દેખાદેખી વાતો કરીએ છીએ, પણ અંદર જે અનુભવ કરે એને ખરેખર અર્યંત ભગવાનના અનુભવનો ખ્યાલ આવે. આપણે કહીએ કે ભાઈ આત્માના અનુભવમાં સુખ છે, પણ બોલીને કહેવું, સાકર મીઠી હોય એ ખાલી બોલવું અને સાકરનો સ્વાદ ચાખવો, બેમાં કેટલો ફરક છે? એવી જ રીતે અર્યંત પરમાત્માને સુખનો અનુભવ થાય છે એમ કહેવું અને પોતે સુખનો અનુભવ કરીને કહેવું, એમાં એટલો ફરક છે. ક્યાંક એમ પણ વાંચ્યું હતું કે કોઈ આંધળો હોય, એ આંધળો સાકરનો અનુભવ કરે અને કોઈ જોનાર સાક્ષાત દેખીને સાકરનો અનુભવ કરે, એ ચોથા ગુણસ્થાન વર્તી જીવને અને અર્યંત પરમાત્માને બસ આટલો ફરક છે. અનુભવ તો સેમ છે, ખાલી ત્યાં એ અસંખ્યાત પ્રદેશનું દર્શન થાય છે સાક્ષાત, અને અહીંયા ખાલી વેદન થાય છે. ખ્યાલ આવ્યો ને? ચાલો આગળ વધીએ. તો જો આ જેમ જેમ જીવની ભૂમિકા વધતી જાય છે મિથ્યાત્વથી લઈને સિદ્ધ દશા સુધી, એમ એમ એ દ્રવ્ય નમસ્કારથી લઈને ભાવ નમસ્કાર તરફ તારતમ્યતા વધતી જાય છે. ઇસ પ્રકાર ભગવાન કે ગુણો કા સ્વરૂપ બતાકર, ગુણો કો પહેચાન કરકે ઉનકી સ્તુતિ કી હૈ, બરાબર? આ નિશ્ચય સ્તુતિ હૈ, અપને આત્મા, સોરી, વૈસે નિશ્ચય સે અપને આત્મા કી સ્તુતિ, સચ્ચી સ્તુતિ. ભાવ નમસ્કાર ને દ્રવ્ય નમસ્કાર થયું એમ જ. થોડુંક આગળ લેશું, પહેલા સૂત્રનું થોડુંક ભૂમિકા બાંધીએ. જો અધ્યાય એક, પહેલા અધ્યાયનું આખું રૂપરેખા આપણે મંગલાચરણ જોયું, હવે આખા પહેલા અધ્યાયમાં 33 સૂત્ર છે, તો એ 33 સૂત્રનું બાયફર્કેશન કેવી રીતના છે જો આ બે સ્લાઇડ્સથી આપણે જોઈએ. પહેલામાં મોક્ષ માર્ગનું સ્વરૂપ, સમ્યક દર્શન ધ્યાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ પછી બીજાથી લઈને ચોથા સુધી સમ્યક દર્શનનું વર્ણન છે, પાંચથી લઈને આઠ સુધી ઓલું પ્રમાણ નય અધિગમ આદિ એટલે પદાર્થોને જાણવાનો ઉપાય છે, પછી સમ્યક જ્ઞાનના પ્રકાર છે 9-12 સુધી, પછી એમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન એ બધાનું ડિટેલમાં વર્ણન છે, તો 13-19 મતિ જ્ઞાન, 20 શુદ્ધ જ્ઞાન, અવધિને મને પર્યાય 21-25 અને 5 જ્ઞાનનો વિષય 26-29. એક સાથે કેટલે જ્ઞાન સંભવ હે? મતિ શ્રુત આદિ કેટલા એક સાથે હોઈ શકે? તો એ 30. પછી મિથ્યા જ્ઞાન અને છેલ્લે નય. આટલું આખું પહેલા અધિકારનો વિષય વસ્તુ છે. એમાંથી જો આપણે પહેલા મોક્ષ માર્ગનું સ્વરૂપ જોઈએ છે, પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગની વ્યાખ્યા, નિશ્ચય વ્યાખ્યા, એની આપણે શરૂઆત કરીએ. જો પહેલું સૂત્ર કયું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, જો એનો અર્થ વાંચીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ઓર સમ્યક ચારિત્ર, તીનો મિલાકર મોક્ષ કા માર્ગ હૈ, અર્થાત મોક્ષ કી પ્રાપ્તિ કા ઉપાય હૈ. નીચે સમ્યક દર્શન જ્ઞાન પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગ, ત્રણે મળીને મોક્ષ માર્ગ થાય છે. જો નેક્સ્ટ સ્લાઇડ પર સૌથી પહેલા કઈ સમજે દર્શન જ્ઞાન ચારિત્ર શું છે. જો જીવના વિશેષ ગુણો છે દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, જ્ઞાન વિશેષ રીતે જાણવું, શ્રદ્ધા એટલે કે માન્યતા સાચી પ્રતીતિ, ચારિત્ર સ્થિર થવું લીન થવું, ક્રિયાવતી શક્તિ એટલે ગમન કરવું, પછી સુખ અનાકુળતા રૂપ સુખ આનંદનો અનુભવ કરવો, પછી વૈભાવિક શક્તિ જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત પરિણમન કરવાની યોગ્યતા હોવી, આદિ ઘણા સુતાલી શક્તિઓ આદિ ઘણા બધા વિશેષ ગુણો છે. એમાંથી આ ત્રણ ગુણની વાત કરી છે. કઈ? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. જો શ્રદ્ધાની પર્યાયને સમ્યક દર્શન કહે છે, એને ઓલા દર્શન ગુણ સાથે કન્ફ્યુઝ ન કરવું જોઈએ, બરાબર? તો જો અહીંયા દર્શન ઇઝ ઇક્વલ ટુ શ્રદ્ધા એટલે કે પ્રતીતિ, માન્યતા, આત્માની યથાર્થ પ્રતીતિ, હું કોણ છું એ ક્વેશ્ચન પૂછો ને જે જવાબ આવે એને કહેવાય શ્રદ્ધાની માન્યતા. ખ્યાલ આવે ને? જો હું શરીરાદિ છું એમ જવાબ આવ્યો તો મિથ્યા માન્યતા, અને હું આત્મા છું એવો જવાબ આવ્યો તો સાચી માન્યતા. જ્ઞાનનું કામ શું છે? કે જાણવું. પણ કઈ માન્યતા સહિત જાણે છે? સાચી માન્યતા સહિત જાણે તો સમ્યક જ્ઞાન, ખોટી માન્યતા સહિત જાણે તો મિથ્યા જ્ઞાન. ચારિત્ર એટલે લીન થવું, સ્થિર થવું. કેમાં લીન થાય છે? જો પોતાના આત્મામાં, શુદ્ધ આત્મામાં લીન થાય તો સમ્યક ચારિત્ર, અને જો પરપદાર્થના રાગ દ્વેષ ભાવ સહિત લીન થાય તો મિથ્યા ચારિત્ર. આગળ, સમ્યક દર્શન કા અર્થ એસા હી હૈ અન્યથા નહીં એસા પ્રતીતિ ભાવ, આમ જ છે અને અન્ય રીતે નથી એવો દ્રઢ માન્યતા. એ દ્રઢ માન્યતા કોના વિશે? કે પોતાના વિશે, હું કોણ છું એના વિશે. એની સાથે સાથે બીજાની માન્યતા ઓટોમેટિકલી આવી જ જાય. જેવી રીતના આપણે કહીએ ને આ મારું ઘર છે તો બીજા મારા નથી આવી ગયું ને, એવી રીતના હું આત્મા છું એમ કહેતા હું શરીર નથી આદિ બધું એમાં આવી ગયું. જો એ જ વસ્તુ અહીંયા અપ્લાય કરો, મોક્ષ માર્ગ કયો છે? કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે એવું અસ્તિત્વ કીધું ને, એનો મતલબ શું થયો? બીજા બધા મોક્ષ માર્ગ નથી આવી ગયો ને, એમાં મિથ્યા માન્યતા આદિ મોક્ષ માર્ગ નથી, ભક્તિ માર્ગ મોક્ષ માર્ગ નથી આદિ બધું એમાં આવી ગયું. ખ્યાલ આવે છે ને? હવે ઇલાબરેટ કરો, પહેલા સૂત્રની ટીકાઓ રચો તમે અલગ અલગ રીતે, તો તમે અલગ અલગ રીતે એનું ઇલાબરેશન કરી શકો. અપને આત્મા કી વિપરીતતા રહિત યથાર્થ પ્રતીતિઓ સમ્યક દર્શન હે. જો આ સમ્યક દર્શનની આપણે ચર્ચા કરી, સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આખું મળીને મોક્ષ માર્ગ થાય છે. ટોપિક હજી લાંબો છે, 5 મિનિટ એક્સ્ટ્રા લઉં કે અહીંયા સ્ટોપ કરી દઈએ? લઈ લઈએ, ઓકે ચાલો. તો જો સમ્યક દર્શનની આપણે વાત કરી, હવે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન કોને કહે છે? કે સંશય વિપર્યય અને અનધ્યવસાય રહિત આત્મા કા તથા પર કા યથાર્થ જ્ઞાન ઉસે સમ્યક જ્ઞાન કહેતે. જો ત્યાં સમ્યક દર્શનમાં શું કીધું હતું? કે પોતાની સાચી શ્રદ્ધા, પરની શ્રદ્ધા ન કીધું એમાં ત્યાં, બરાબર? કેમ કે એમાં ઇમ્પ્લિસિટ છે, એમાં આવી જ જાય છે. પણ અહીંયા બે રીતે કીધું કે આત્મા કા ઓર પર કા સચ્ચા જ્ઞાન, એવું કેમ? જો જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે, એ બાય નેચર જ બેવને જાણે છે, ખ્યાલ આવે? પણ સ્વ કોણ છે ને પર કોણ છે ત્યાં ભૂલ કરે છે. જ્યાં એને સાચી માન્યતા થઈ તો હવે એને સ્વ કોણ ને પર કોણ એ બરાબર ખ્યાલમાં આવે છે, એટલે સમ્યક જ્ઞાન છે. તો આ સાચી માન્યતા કેવી રીતના થાય? કે આ ત્રણ દોષ કીધા, સંશય વિપર્ય અનધ્યવસાય ન હોય તો સાચી માન્યતા થાય છે. જો એનું સ્વરૂપ જોઈએ, સંશય કોને કહે છે? પરસ્પર વિરુદ્ધતા પૂર્વક દો પ્રકાર કા દો પ્રકારરૂપ જ્ઞાન હોના વો સંશય. આ પ્રતિક્રમણમાં આવે છે ને ત્રણે, ખ્યાલ હતો કે પરસ્પર વિપરીતતા, કે હું જીવ છું કે શરીર છું, આમ હશે કે તેમ હશે, મોક્ષ માર્ગ આ ભગવાનની પૂજા ભક્તિથી થતો હશે કે જ્ઞાન આદિ શાસ્ત્ર સ્વાધ્યાયથી થતો હશે, એવો પરસ્પર વિરુદ્ધ, આમ છે કે આમ છે એવો નિર્ધાર રહિત શ્રદ્ધાન હોવું, તેને સંશય કહેવામાં આવે છે. જો જૈસે આત્મા અપને કાર્ય કા કરતા હોગા કે પર કા જડ કા કરતા હોગા, શુભ ભાવ વ્યવહાર સે ધર્મ હોગા કે વિતરાગતા સે ધર્મ હોગા. આપણે આપણામાં પણ પ્રેક્ટિકલી લગાવી લેવું કે મારી પાસે એક જ કલાક છે, તો સ્વાધ્યાય કરો કે ભગવાનની પૂજા ભક્તિ કરવા જાઓ. આ જાતનો નિર્ધાર રહિત જ્ઞાન હોવું એને સંશય કહેવાય છે. ખ્યાલ આવે છે ને? આના ઉપર પાછળથી આવજો તો ચર્ચા કરશું. પછી જો વિપર્ય, વિપર્ય કોને કહેવાય છે? વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતા પૂર્વક આમ જ છે એવું એક રૂપ શ્રદ્ધા, તે વિપર્ય છે. જેવી રીતે હમણાં આપણે વાત થઈ ને, બસ તું વિશ્વાસ રાખ તારા શરીરના બધા રોગ દૂર થઈ જશે, આવું ઊંધું દ્રઢ શ્રદ્ધાન તેને વિપર્ય કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એને મિથ્યા જ્ઞાનનો પ્રકાર છે. જૈસે શરીર કો આત્મા જાનના, અને થર્ડ અનધ્યવસાય, કુછ હૈ એસા નિર્ધાર રહિત વિચાર અનધ્યવસાય હૈ, કે ભાઈ કાંઈક તો છે ખબર નથી હા ભાઈ મને, અને નિર્ધાર કરવો નથી. ખ્યાલ આવે છે? લેક ઓફ ઇન્ટરેસ્ટ જેને આપણે કહીએ, એક નિર્ધાર થયો નથી, કરવો નથી, પરસ્પર વિરુદ્ધ સંશય જેવું પણ શ્રદ્ધા નથી, પણ કંઈક છે આમ સામ, કંઈક ધૂંધળું દેખાય છે એવું, એને કહેવાય અનધ્યવસાય. જો અધ્યવસાન એ મિથ્યાત્વ છે, ઘણી વાર આ બે શબ્દોમાં કન્ફ્યુઝ થાય ને, અધ્યવસાન એટલે મિથ્યાત્વ, અનધ્યવસાય એ જ્ઞાનનો દોષ છે. ચાલો આગળ. હવે સમ્યક ચારિત્ર ત્રીજું, સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક આત્માને સ્થિરતા હોના ઉસે સમ્યક ચારિત્ર કહેતે હૈ. આપણે ચારિત્રનું સ્વરૂપ શું જોયું હતું? સ્થિરતા, લીનતા, બરાબર. તો અત્યારના પણ આપણે ટીવી જોવામાં સ્થિર થઈ જઈએ છીએ કે નહીં? તો એને સમ્યક ચારિત્ર કહેવાય કે નહીં? સ્થિરતા તો છે. જો પર પદાર્થમાં એ પણ રાગ દ્વેષ ભાવ પૂર્વક લીન થવું એને મિથ્યા ચારિત્ર કહેવાય છે. અહીંયા જ્યાં જીવ હરિયન ભગવાન જો કેવા બેઠા છે, હમણાં ભવ્ય મને ક્વેશ્ચન પૂછ્યો ગઈકાલે કે હરિયન ભગવાન પદ્માસનમાં બેઠા છે અને લોકાલોકને જાણે છે, રાગ દ્વેષ ભાવ કરતા નથી. તું કાલે સવારના ઉઠીને પદ્માસનમાં બેસીને ટ્રાય કરજે કે આવું થાય છે કે નહીં આપણાથી. આપણે ટ્રાય કરીએ તો શું થાય? એક તો જ્ઞાન આમ તેમ ભમે છે, પોતાના આત્માના અનુભવમાં સ્થિર રહેતું નથી, અને જ્યાં જાય છે ત્યાં આપણને રાગ દ્વેષ ભાવ થયા વગર રહેતા નથી. તો કેમ આવું થાય છે? કેમ કે હું કોણ છું એવો નિર્ધાર નથી, એવો નિર્ણય નથી, એટલે સ્થિર ક્યાં થવું એ ખબર નથી, એટલે બીજે બધે ઉપયોગ ભાગે છે. ખ્યાલ આવે છે ને? જો આપણા બધાનો ક્ષયોક્ષમ બધાનો જ બહુ જોરદાર છે, કેમ કે બધા જ સંઘની પંચેન્દ્રિય છે, એટલે જો શ્રદ્ધામાં બેસે તો જ્ઞાનમાં જાણવું કઈ અઘરું નથી, એ તો બહુ ઈઝી છે. પણ જ્ઞાનથી શ્રદ્ધા, માન્યતા કોઈ જુદી જ વસ્તુ છે. જેવી રીતના આપણે ઘણા હોય ને, બહુ ઇન્ટેલિજન્ટ લોકો હોય, પણ એની માન્યતા શું હોય કે ભાઈ આ વિશ્વમાં જીવ નામક કોઈ વસ્તુ જ નથી, આ તો શું એક કેમિકલથી રચેલું એક વસ્તુ છે, અંદર ઓલા સોડિયમ પોટેશિયમના રિએક્શન્સ થાય છે એટલે અહીંથી અહીંયા જાણપણું થાય છે, એના સિવાય જીવ નામક કોઈ પદાર્થ નથી. આવી માન્યતા એકદમ નોલેજેબલ લોકોને હોઈ શકે કે નહીં? એટલે શ્રદ્ધા જુદી વસ્તુ છે અને જ્ઞાન જુદી વસ્તુ છે. તો આપણું કામ કેના પર કરવાનું છે? આપણે શ્રદ્ધા પર કામ કરવાનું, જ્ઞાન પર કામ નથી કરવાનું. હું જીવ છું એવી માન્યતા કરવાની છે, અને જ્યાં એવી માન્યતા થશે ત્યાં ઓટોમેટિકલી એમાં ગમશે, ગમશે તો લીનતા થશે, એટલે સમ્યક ચારિત્ર ઓટોમેટિક થાય છે. ચલો આગળ. હવે જો એના શું કીધું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો આ સંસ્કૃતનો નિયમ છે, ઘણી જગ્યાએ છે ને એક વચનમાં અ હોય અને બહુ વચનમાં આ હોય, જેવી રીતના પ્રધાનમ સર્વ ધર્માણામ છે ને, સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણામ, સર્વ ધર્મોમાં પ્રધાન છે કોણ? જૈન ધર્મ. તો પ્રધાનમ સર્વ ધર્માણમ નથી, ધર્માણામ, અનેક ધર્મોમાં સૌથી પ્રધાન છે. એવી રીતના અહીંયા શું કીધું? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, માર્ગાહ ન કીધું, બરાબર, કેમ કે ત્રણે મળીને એક મોક્ષ માર્ગ છે, ત્રણ જુદા જુદા મોક્ષ માર્ગ નથી. ખ્યાલ આવે? જો ય શબ્દ એક વચન હે, મોક્ષ કે તીન માર્ગ નહીં હૈ, કિંતુ એક હી હૈ, ત્રણેની એકતાને મોક્ષ માર્ગ કહે છે. અપને આત્મા કી શુદ્ધિ કા માર્ગ પંથ ઉપાય. હવે એના બીજા નામ અમૃત માર્ગ, સ્વરૂપ આદિ, સ્વરૂપ માર્ગ, કલ્યાણ માર્ગ આદિ કહે છે. જો આગળ હવે મોક્ષ માર્ગ, આ નિશ્ચય મોક્ષ માર્ગની પરિભાષા શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એસા કહા હૈ. આ નિશ્ચય મોક્ષ માર્ગ છે. આપણે પૂજામાં જોઈએ ને કે આઠ અંગ થી સહિત સમ્યક દર્શન, આઠ ગુણથી સહિત સમ્યક જ્ઞાન, તેર પ્રકારની પર્યાયથી સહિત સમ્યક ચારિત્ર. આ નિશ્ચય કે વ્યવહાર? આ વ્યવહાર. કેમ કે જ્યાં ભેદરૂપ વર્ણન છે અને એમાં એક એક ડિટેલમાં જાય છે, જ્યાં અહીંયા પોતાના આત્મામાં લીન થવારૂપ એક મોક્ષ માર્ગ છે, એટલે આ નિશ્ચય મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવ્યો ને? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો ઇસ સૂત્ર મેં અસ્થિ કે કથન હૈ યહ સૂચિત કરતા હૈ કે ઇસસે વિરુદ્ધ ભાવ જૈસે રાગ પુણ્ય ઇત્યાદિ સે ધર્મ હોતા હૈ વે ધર્મ મેં સહાયક હૈ ઇસ પ્રકાર કી માન્યતા જ્ઞાન આચરણ મોક્ષ માર્ગ નહીં. અસ્થિ નાસ્તિ નું આપણે વાત થઈ. હવે જો નિશ્ચય વ્યવહાર બે મોક્ષ માર્ગ નું વર્ણન કર્યું છે આપણે વાંચ્યું ને છ ડાળામાં, તો નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવાય? કે પોતાના આત્મામાં લીન થવું તે વ્યવહાર મોક્ષ માર્ગ. સાત તત્વની જુદી જુદી પ્રતીતિ, એનું આપણે ચર્ચા થી સેકન્ડ ગાથા અવધિમાં કરશું. આથી અહીંયા આપણું પહેલું સૂત્ર પૂરું થાય છે, સોરી મંગલાચરણ અને પહેલું સૂત્ર આપણું પૂરું થયું. હવે જો એક ખાલી લાસ્ટ સ્લાઇડમાં આવી રીતના હું એવરી સ્લાઇડમાં એક ઇન્ડિકેટર આપીશ કે આપણે કઈ સુધી પહોંચ્યા, ઉપર ક્યાં ગયા, ઉપર શું ભણ્યું, હવે આગળ શું ભણશું. તો જો નેક્સ્ટ સૂત્રમાં નિશ્ચય સમ્યક દર્શનનું લક્ષણ જે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન, એની ચર્ચા આપણે કરશું. જી માણી સુધી. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જ્ઞાન તે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જિનવાણી માત નો જય હો.